તારીખ 21/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 223 અને 224 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161.
પક્ષપાત વગર રામ દ્વેષ વગર માત્ર જ્ઞાતા થઈને વચ્ચે જે લીટો કર્યો છે એ એકાર્થ સૂચક છે. અર્થાત શબ્દ ન લખવો હોય તો કોઈ રીતે લીટી કરવામાં આવે છે. તટસ્થ રહ્યો થતો એટલે કે સાક્ષી પણ એ જાણે છે એમ છે. બંને એકાર્થ છે. વિતરાગ ભાવે રાગ દ્વેષ વગર માત્ર જ્ઞાતાપણે રહેવું, અન્ય પદાર્થ માત્ર જે જ્ઞાન ગોચર થવો એવું જે જ્ઞાનનું પરિણામ છે એ ધર્માત્માને જ્ઞાનીને હોય છે. 123 બોલ છે એમાં જીવ વિકાર ન કરતા છે કે નહીં એ વિષય ઉપર સ્પષ્ટીકરણ છે. જીવ વિકાર જીવની જ પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તેને જીવનો નિયમનો વિષય છે. જીવની પર્યાય વિકારી કે અવિકારી એવી બે પ્રકારની ઉત્પન્ન થાય છે. પર્યાયનો ધર્મ છે, મૂળ ધર્મ શુદ્ધપણે પરિણમવાનો છે પણ અશુદ્ધપણે પરિણમવાનો પણ યોગ્યતા ધર્મ પર્યાયમાં હોય છે. તેથી સંસાર અવસ્થામાં જીવની પર્યાયમાં વિકાસ થાય છે. તે અપેક્ષાએ એટલે તે દ્રષ્ટિકોણથી તો તેને જીવનો જ જાણવો, જીવનો તેને જીવનો જાણવો એટલે જીવ કરે છે એમ જાણવું. પણ જીવનો સ્વભાવ વિકારમય નથી પણ કહેતા એને ગૌણ કરાવે છે. પણ કહેતા એ વાત માત્ર જાણવાની એ સિવાય એથી વધારે એના ઉપર વજન દેવા જેવું નથી. પણ જીવનો સ્વભાવ વિકારમય નથી. જીવનો સ્વભાવ તો વિકારમય છે. જીવનો જે મૂળ સ્વભાવ એમાં ત્રણેય કાળે વિકારનો અભાવ છે, વિકારમય છે. તેથી જીવ જ્યારે વિકાર ભાવરૂપ પરિણમે છે, પર્યાયમાં જીવની પર્યાયમાં વિકાર થાય છે ત્યારે પણ જીવ સ્વરૂપે કરીને સ્વભાવે કરીને વિકાર રહીત જ રહે છે, વિકારમય થતો નથી. વિકાર ભાવે પરિણમતો એવો જીવ સ્વરૂપે કરીને વિકારમય થઈ જતો નથી, થતો નથી. જીવ એટલે બીજો કોઈ નહીં, જીવ એટલે પોતે, આત્મા એટલે પોતે. પ્રવચન સારમાં આત્માનો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આત્મા ઇતિ કો અર્થ, આત્માનો શું અર્થ કરો છો, કે અહમ ઇતિ, આત્મા એટલે હું, અહમ, હું પણ જેમાં થાય છે, હું પણ જેમાં અનુભવાય છે એ આત્મા. મિથ્યાત્વ અવસ્થામાં વિકારમાં હું પણ અનુભવાય છે ત્યારે વિકાર આત્મા થઈ પડે છે. એટલે આત્માનો અર્થ એવો કર્યો અહમિતિ, હું પણ થાય છે ત્યાં આત્મા. હવે વિકાર સ્વરૂપે આત્મા નહીં હોવાથી વિકારમાં હું પણ થાય છે એને મિથ્યાત્વ ભાવ કરવામાં આવે છે, કેમ કે વસ્તુ સ્થિતિ નથી. પણ જીવ વિકાર પર્યાય પરિણમે છે તો પણ આખો જીવ વિકારમય થઈ જાય છે એમ નથી. જોકે કોઈ પ્રદેશે વિકારનું પરિણમન નથી એમ કહેવાનો ત્યાં આશય નથી. સર્વ પ્રદેશે અંતરબાય પોતે જ પરિણમે છે, વસ્તુ પોતે જ પરિણમે છે, તો પણ એનું મૂળ શક્તિ જે સ્વરૂપ છે, શક્તિરૂપ જે સ્વરૂપ છે, એ વિકારમય થતું નથી, વિકાર રહિત જ રહે છે, એવી જ વસ્તુ સ્થિતિ છે. તેથી એ દ્રષ્ટિકોણથી, એ રીતે સ્વભાવ દ્રષ્ટિથી વિકાર જીવનો નથી, જીવનું સ્વરૂપ નહીં હોવાથી જીવનો નથી. બે વાત કરી, પહેલા એમ કહ્યું કે વિકાર જીવનો જાણવો, હવે એમ કહે છે કે વિકાર જીવનો નથી. અને બે વાત બરાબર છે, પરસ્પર વિરુદ્ધ દેખાતી એવી બંને વાત બરાબર છે. જીવ પોતે પરિણમતો હોવાથી તે જીવનો વિકાર છે, સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો સ્વભાવ દ્વારા વિકારનું કરવું અશક્ય છે, કરાવવું અશક્ય છે, અને તે રૂપ પરિણમતો નથી. સ્વભાવ સ્વભાવ સ્વભાવપણે જ રહે છે, તેથી સ્વભાવ દ્રષ્ટિથી વિકાર જીવનો નથી. નિશ્ચય જીવનું જે સ્વરૂપ, તેને વિકાર સાથે, પર્યાયના વિકાર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જોકે સ્વભાવ દ્રષ્ટિથી જીવને જોવામાં આવે તો સ્વભાવરૂપ જે જીવ તત્વ છે એને તો પર્યાય સાથે જ સંબંધ નથી. પછી વિકારો વિકારની વાત તો સેકન્ડ સ્ટેજમાં જાય છે, ત્યાર પછીના સ્ટેજની વાત છે. પણ મૂળમાં જ જીવના જીવને સ્વભાવથી જોવામાં આવે તો સ્વભાવ દ્રષ્ટિએ માત્ર સ્વભાવ સ્વરૂપ જ છે, તેથી આગળ જીવ તત્વનું સ્વરૂપ નથી, ત્યાં સમાપ્ત થાય છે. સ્વભાવમાં જીવનું સ્વરૂપ સમાપ્ત થાય છે, સંસાર મોક્ષ કોઈ નથી, પર્યાય જ નથી જીવને. એમ એવું લાગે કે પર્યાયનો ટુકડો થઈ જાય છે, પણ સ્વભાવ દ્રષ્ટિથી એમ જ છે. નિયમસારમાં એવા શ્લોક આવે છે કે સંસાર અને મોક્ષમાં અમે કેવી રીતે તફાવત જાણીએ? અમને તો તફાવત કઈ દેખાતો નથી, કેમ કે બંને પર થઈ ગયા અમારા માટે અમને કઈ એમાં તફાવત જોવામાં આવતો નથી. સ્વભાવ દ્રષ્ટિથી વિકાર જીવનો નથી, પણ પૂદગળમાં લક્ષ્ય થતો હોવાથી તે પૂદગળનો છે એમ જાણવું. જીવનો વિકાર નથી પણ વિકાર પૂદગળનો છે એમ જાણવું. આપણે વધારે એક વાત કરી દીધી, કેમ કે પૂદગળની જે પ્રકૃતિનો ઉદય છે એવો જ સ્વાદ, એવો જ આકાર ભાવનો, જીવ ભાવનો ત્યાં થાય છે. એટલે બંનેનો સામ્ય છે, અવસ્થામાં બંનેના પ્રકારનું, બંનેની પ્રકૃતિનું સામ્ય છે. ક્રોધ પ્રકૃતિનો દ્રવ્ય કર્મમાં ઉદય છે, ભાવ કર્મમાં ક્રોધ થાય છે, તો બંને ક્રોધ સામ્ય ભાવે છે. તેથી સ્વભાવ દ્રષ્ટિથી તે પૂદગળનો છે એમ કહેવાય છે. સ્વભાવની ઉપાદેયતામાં, સ્વભાવમાં રમણતા કરવા માટે, સ્વભાવ રૂપ પરિણમવા માટે એમ કહેવામાં આવે છે કે એ પૂદગળનો છે, જીવનો નથી. જેમ કોઈ ઘરના છોકરાને કાઢી મૂકવું હોય ત્યારે એને એમ કહેવું પડે કે તું અમારા ઘરનો નહીં, તું અમારો દીકરો જ નહીં, આ ઘરમાંથી તું ચાલ્યો જા, નીકળી જા, અમે તને દીકરા તરીકે માનતા. એમ પર્યાય થયો છે જીવનો, તો પણ એનો આટલો જોરથી નિષેધ કરવા પાછળ એક આત્માના અમો આધાર લેવાનું રહસ્ય છે. અથવા અધ્યાત્મ ભાવમાં આત્માનો આધાર કઈ રીતે લેવાય છે એવું પ્રદર્શિત કરવાનો અહીંયા અભિપ્રાય છે. જે વાતને કહેવી મુશ્કેલ છે તે વાતને કથનચિત આ પ્રકારે કહી શકાય છે. આત્માનો આધાર કઈ રીતે લેવો એ કહેવું કઠણ છે, મુશ્કેલ છે, તો પણ આ વિલક્ષણ પદ્ધતિથી એને કહી શકાય છે કે આ રીતે આધાર લેવાય છે. અનાદિથી જીવે વિકારનો આધાર લીધો છે, રાગના આધારે, વિભાવના આધારે પ્રણમી લીધો છે. વિભાવ તે હું એમ એને વિભાવની સત્તા માત્ર રૂપે પોતાને અનુભવ કર્યો છે અને એ રીતે વિભાવના આધારે પરણમી રહ્યો છે. એ સંસ્કાર એટલા બધા રૂઢ થઈ ગયા છે કે ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે. તો એને કેટલે હદે ત્યાંથી છૂટવા માટે જોરથી નિષેધ કરવો, કેટલા હદથી નિષેધ કરવો, કેટલા જોરથી નિષેધ કરવો, કે એટલા જોરથી નિષેધ કરવો કે વિભાવ ભૂતગળનો છે, આત્માનો નથી. આત્માનો થતો હોવા છતાં આત્માનો નથી અને ભૂતગળનો છે એમ જોરથી નિષેધ કરવો. જીવ વિભાવ રૂપે પરિણમતો હોવા છતાં મૂળ સ્વરૂપથી એમનેમ એ સ્વરૂપે અકબંધ રહે છે, એ અપૂર્વ દ્રઢ દ્રષ્ટિનો વિષય છે. એમ કહેવું અથવા એમ પરિણમવું એ અપૂર્વ દ્રઢ દ્રષ્ટિનો વિષય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં વિકાર મારો નથી એમ જે જોવું એ દ્રઢ દ્રષ્ટિથી પોતાને જોઈને એમ કહેવામાં આવે છે. પરિપૂર્ણ ચિદાનંદ છું એવી પ્રતીતિ, એવી સ્વભાવની પ્રતીતિ તે ભવનાશનું કારણ છે. આવી પ્રતીતિ થયા પછી પણ અલ્પરાગ રહે સાધક અવસ્થામાં તે પરના પડખે જાય છે, એ પછી સ્વમાન ગણાતો નથી, એને પર તરીકે જોવામાં આવે છે. એ જોવાની દ્રષ્ટિ તેને સ્વભાવ દ્રષ્ટિ કહેવામાં આવે છે. એ શૈલી સમયસાર પરમાગમની શૈલી છે અને એ શૈલી ગુરુદેવના પ્રવચનની મુખ્ય પદ્ધતિ છે. સંવર્ધિકા નિર્જરામાં છે. ઉદગણ કર્મ રૂપ રાગ નો જ વિપાક રૂપ છે ઉદયા, આ છે નહીં મુજ ભાવ નિશ્ચય એક જ્ઞાન ભાવ છે. આગળ કર્મતણો વિપાક છે એ મુજ સ્વભાવ નથી, એમ અહીંયા રાગનો જે વિપાક છે ખરેખર રાગ નામનું પૂદગળ કર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે તે પણ મારો સ્વભાવ નથી. રાગ એક પ્રકૃતિ છે, રાગ નામનું પૂદગળ કર્મ છે પ્રકૃતિ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. એટલે પૂદગળ પ્રકૃતિમાં પણ રાગરૂપ ભાવનો વિપાક આવે છે. એ વખતે જીવ જોડાય છે ત્યારે એક રાગરૂપ ભાવ જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. મારો સ્વભાવ નથી, હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક નાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે. આ જ રીતે અહીંયા આ જગ્યાએ રાગ બદલીને દ્વેષ મોહ ક્રોધ માન માયા લોભ કર્મ નોકર્મ મન વચન કાય સૂત્ર ચક્ષુ ઘ્રાણ રસન સ્પર્શન બધા 16 સૂત્રો એ રીતે લઈ લેવા. આત્મજ્ઞાન વિના વ્રત સુમિતિ પાળે તો પણ પાપી છે એમ કહી દીધું. પછી પુણ્ય કરે છે ને તો પુણ્ય કરતો હોય તો પણ પાપી છે સીધું એમ કહીએ છીએ. ઉદગળના લક્ષ્ય થતો હોવાથી, ઉદગળના આશ્રય થતો હોવાથી, ઉદગળના આધારે થતો હોવાથી એમ લઈ લેવું બધે, અને ઉદગળની જાતે પરિણમતો હોવાથી, બંનેની જાત પ્રકૃતિની સરખી થતો હોવાથી, અને એ છોડવા યોગ્ય હોવાથી, નાશ કરવા યોગ્ય હોવાથી, નિષેધ કરવા યોગ્ય હોવાથી ઉદગળનો છે એમ જાણવું. એમ બંને પડખા જાણીને શુદ્ધ સ્વભાવમાં ઢળતા પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે, અને એ રીતે જીવ વિકારનો સાક્ષાત અકર્તા થઈ જાય છે. આ પ્રકારે સ્વભાવના જોરમાં શુદ્ધ સ્વભાવ તરફ ઢળતા પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે. ઉદગળનો છે ઉદગળમાં થાય છે એમ કહે છે તો પણ પર્યાયમાંથી વિકાર ટળી જાય છે એમ કહે છે. હવે ત્યાં વચ્ચે એ વાત જ્યાં જોરથી એમ કહ્યું હોય કે ઉદગળનો વિકાર છે આ રાગ છે તે ઉદગળનો છે, તો ઓલી વાત તો સમજણ પૂરતી જ રહી છે, એને વચ્ચે ત્યાં ઊંધી રાખવાની જરૂર નથી હતી, નહીંતર જોર તૂટી જાય. જ્યાં સ્વભાવના જોરથી રાગને પૂદગળનો કહેવો છે ત્યાં રાગ જીવનો પણ છે એવી અપેક્ષા દાખલ કરવાની જરૂર નથી. કેમ કે એમ કહેતા જે કહેવા ધારે છે એમાં ઢીલપ જોરથી કહેવું છે એમાં ઢીલપ આવી જાય છે, શિથિલપણું ઉત્પન્ન થાય છે. એટલે એવું શિથિલપણું લાંબું નહીં, એનું જ્ઞાન કરી લીધું પછી એની કોઈ વારંવાર જરૂર નથી, સમજી લીધા પછી એની જરૂર નથી. સમજવું એટલા પૂરતું છે કે કોઈ રખે એમ સમજી લે કે ખરેખર જીવની પર્યાયમાં વિકાર થતો જ નથી, જેટલો વિકાર થાય છે તે પૂદગળ કર્મમાં જ થાય છે એમ કોઈ સમજી ન લે એટલા પૂરતું એનું જ્ઞાન કરાવ્યું છે. એથી વધારે મર્યાદા નથી, પણ જ્યારે જોરથી સ્વભાવમાં ઢળવા માટે એમ કહેવાય કે એમ પરિણમાય, ત્યારે વચ્ચે બીજો વિચાર કે આ પર્યાય અપેક્ષાએ, આગમ અપેક્ષાએ, દ્રવ્યાનુયોગ અપેક્ષાએ જીવનો છે એ વાત વચ્ચે લાવવાની વારંવાર જરૂર નથી. એ તો એકવાર સમજી લીધું પછી એને એક કોર મૂકી દેવો. એકવાર એને સમજી લીધું કે વસ્તુ વ્યવસ્થા આમ છે, દ્રવગુણ પર્યાય, એમાં દ્રવગુણ શુદ્ધ અને પર્યાયમાં શુદ્ધિ અશુદ્ધિ બંને, એ સમજી લીધા પછી આ અશુદ્ધિ જીવની છે એ વાતને વારંવાર વચ્ચે લાવવાની જરૂર નથી. વારંવાર તો પોતાના સ્વભાવનું જોર પ્રગટ કરવાની જરૂર છે, પણ વાત પેલી વાત વચ્ચે વારંવાર લાવવાની જરૂર નથી. એટલે જ્યાં જ્યાં સ્વભાવના જોરથી ઉપદેશ હોય ત્યાં 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 વચ્ચે આ વાત લાવવી એ કોઈ જરૂર નથી. આ તો સ્પષ્ટીકરણ છે, એટલે ગુરુદેવ બંને પડકારનું સ્પષ્ટીકરણ આપે છે. સ્પષ્ટીકરણ કરે છે ત્યારે, સ્પષ્ટીકરણ કરવું હોય ત્યારે તો બંને પડકારનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. પણ જ્યાં સ્પષ્ટીકરણ ન ચાલતું હોય અને સ્વભાવના જોરથી જ કથન ચાલતું હોય, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય ચાલતો હોય, ત્યાં વચ્ચે પેલી વાત ઊભી, ન તો વક્તાએ કરવી જોઈએ ન તો શ્રોતાએ કરવી જોઈએ. તો પ્રસ્તુત વિષય જે ચાલતો વિષય છે એ એના યથાર્થ રૂપમાં ચાલે. આવો એક સમજણપૂર્વકનો અભિગમ હોવો જોઈએ. એમને એ ખુલાસો કે જ્યારે આવી દ્રવ્ય દ્રષ્ટિની જોરથી વાત ચાલતી હોય ત્યારે વચ્ચે કોઈ બીજી વાત લાવે ત્યારે મને ખટકે છે. શું કહેતા એ ખટકે છે, શું કરવા ખટકે છે આપણે? કે એટલા માટે ખટકે છે કે અહીંયા જે જોર દેવું છે એ તૂટી જાય છે. જોર દેવાથી પ્રયોજનની સિદ્ધિ છે, જોર દેવાથી પ્રયોજનની સિદ્ધિ છે, તો પ્રયોજન સિદ્ધ થતું અટકી જાય છે માટે ખટકે છે. અને પેલી વાત ગ્રહિત મિથ્યાત્વને અટકાવવા માટે છે. આ વાત ગ્રહિત મિથ્યાત્વને, પેલી વાત ગ્રહિત મિથ્યાત્વને અટકા, આ અગ્રહિતને તોડવા માટે છે. અગ્રહિત ઘણું રૂઢ થઈ ગયેલું છે એને તોડવા માટે આવે. એમ બંને પડખા જાણીને અહીંયા સ્પષ્ટીકરણ ચાલે છે. શુદ્ધ સ્વભાવમાં ઢળતા પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે. જ્યારે એ બંને પડખાનું પહેલાં જ્ઞાન હોવું જોઈએ, અને જ્ઞાન કર્યા પછી એક બાજુ જોર દેવાનું છે, બીજી બાજુથી વજન ઉઠાવી લેવાનું છે. બીજી બાજુનું અનાદિનું વજન છે એ છોડી દેવાનું છે અને સ્વભાવ ઉપર જોર જવું જોઈએ. એ પ્રકારે શુદ્ધ સ્વભાવમાં ઢળતા પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે. જે પર્યાયમાં વિકાર છે એનો અભાવ થવા લાગે છે, અને એ રીતે જીવ વિકારનો સાક્ષાત અકર્તા થઈ જાય છે. આ પ્રકારે જીવ છે એ વિકારનો નાશ કરે છે અથવા વિકારનો સાક્ષાત અકર્તા થાય છે. સાક્ષાત અકર્તા થાય છે એનો અર્થ શું? કે સ્વભાવે કરીને તો અકર્તા હતો જ, પર્યાયમાં અનાદિથી કરતા થતો હતો, તે સ્વભાવમાં ઢળતા વિકારનો અકર્તા પણ અનુભવ ગોચર થયો. અથવા જે અકર્તા સ્વભાવ છે એમાં દ્રષ્ટિ મૂકતા, એટલે એમાં અહંપણ થતા, જ્ઞાનમાં પણ તે સ્વભાવ વિકારનો અકર્તા છે એવું પ્રતિભાસવા લાગ્યું, એટલે કે હું વિકારને કરતો નથી, થાય છે ત્યારે પણ કરાવતો નથી, અનુભવતો નથી, એવું પોતાનું સ્વરૂપ પ્રતિભાસવા લાગ્યું કે ખરેખર હું તો સ્વભાવે કરીને परिपूर्ण विकराग मूर्ति छू। जीवा सिद्ध परमात्मा परिपूर्ण विकराग मूर्ति है, एवं हूँ आत्मा अत्यारे पण परिपूर्ण विकराग मूर्ति छू। अवस्थाना अंश में आंशिक विकार थाय छे, ए मारा स्वरूपे करीने करवामां आवतो नथी, मारा स्वभावे करीने करवामां आवतो नथी। स्वभावे करीने त्रणे काळे हूँ विकारना अकर्ता स्वभावे छूं। आवुं पोतानुं स्वरूप स्पष्टपणे प्रतिभासे छे, एवं प्रतिभासे छे त्यारे विकारनुं कर्तापणुं अगोचर थतुं नथी, प्रतिभासतुं नथी, ત્યારે તે સાક્ષાત અકર્તા થયો એમ કહેવામાં આવે છે। મિથ્યાત્વ અવસ્થામાં વિકારના કરતા ભાવે પોતાનો અનુભવ થતો હતો। મુમુક્ષુ દશામાં એને સમજણ આવી કે સ્વભાવ તો અકર્તા છે, પણ મારી અવસ્થામાં હજી વિકારનું કરતા પણ ચાલુ છે, એ સ્વભાવ તરફ ઢળીને મારે સાક્ષાત અકર્તા થવાની જરૂર છે। સ્વભાવે જે હું અકર્તા છું એમ જે મને સમજાયું, તે મારે સાક્ષાત અકર્તાપણે પરિણમન થાય એવું સ્વભાવમાં અહંપણાનું જોર કરવા યોગ્ય છે એવું મુમુક્ષુ દશામાં સમજાય છે। સમજીને એનો અમલ થાય છે ત્યારે જ્ઞાની થયો તકો જીવ સાક્ષાત અકર્તા થાય છે। આ બાકી વાત છે, સાક્ષાત એટલે પર્યાયમાં પણ અકર્તા થયો, સ્વભાવે તો અકર્તા હતો, હવે પર્યાયમાં પણ અકર્તા એટલે સાક્ષાત થયો, પ્રગટપણે થયો, સાક્ષાત એટલે પ્રત્યક્ષ થયો, પ્રગટ અકર્તા થયો, પહેલા અપ્રગટ અકર્તા હતો હવે પ્રગટ અકર્તા થયો એમ કહેવું। અને જ્યારે સાક્ષાત અકર્તા થયો ત્યારે કર્તા પણ મટ્યું, મિથ્યાત્વ અવસ્થાનું જે કરતા કર્મ પણ હતું એ જ્યાં કરતા કર્મ ભાવ થાય છે ત્યાં અનન્યપણું થાય છે, ત્યાં અન્યપણું નથી રહેતું। જ્યારે વિભાવના કરતા ભાવે જીવ પરિણમે છે મિથ્યાત્વ અવસ્થામાં, ત્યારે વિભાવમાં તન્મય થયા વગર રહે નહીં, તન્મયતા થાય જ થાય એવું અનન્યપણું ભાવમાં થઈ જાય છે, એકત્વપણું થઈ જાય છે। એ જ્યારે સ્વભાવ ઉપરના વજનથી સ્વભાવમાં તન્મયપણું થાય છે, લીનતા થાય છે, ત્યારે સંબંધ છૂટી જાય છે કરતા કર્મનો અને અન્યપણું થઈ જાય છે, વિભાવ અન્ય અને હું અન્ય એમ થઈ જાય છે। અનન્યપણું છે, પરપ્રવેશ ભાવ છે તે અનન્યપણું છે, પરમાં પોતાનો પ્રવેશ થઈ ગયો એવો અનુભવ છે, પરનો પોતામાં પ્રવેશ થયો એવો અનુભવ છે, એ મિથ્યાત્વનો અનુભવ છે। અને અનંત જન્મ મરણનો એમાં બીજ રહેલું, અનંત જન્મ મરણ ત્યાંથી ઉત્પન્ન થાય છે। માટે પરમાર્થે એટલે મૂળ સ્વરૂપે પરમ સ્વરૂપે જીવ વિકાર ન કરતા નથી। જીવનું મૂળ સ્વરૂપ, પોતાનું મૂળ સ્વરૂપ જોવામાં આવે તો જીવ વિકારનો કરતા નથી, કરતા છે એ તો આખી શૃંખલા છે ને, કોઈ એક મૂળ તત્વ ગમે ત્યાંથી જો પકડાઈ જાય, ભિન્ન રીતે કહેવાય છે, પણ જો મૂળ પકડાઈ જાય તો બધું બરાબર સંગ હાથમાં આવી જાય। આ રીતે વિભાવનો અભાવ થાય છે 223 થી 224 જીને સમ્યક દર્શન પામવા માટે એનો ત્યાગ કરવો, એનું ગ્રહણ કરવું, અથવા કયા પ્રકારે વિવેક કરો એનું ગમે તે સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં, એટલે પૂર્વકર્મના ઉદય અનુસાર જીવ ગમે તેવા પરદ્રવ્યના ચિત્ર વિચિત્ર પ્રકારના પરપદાર્થોના સંયોગમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, વૃદ્ધ લોકમાં હોય, મધ્ય લોકમાં હોય કે અધોલોકમાં હોય કે કોઈ પણ કાળમાં, એટલે ગમે તે આરામાં હોય, ચોથો આરો પાંચમો આરો, એની સાથે ધર્મને કાંઈ ખરેખર સંબંધ નથી. ગમે તે સંયોગમાં, ગમે તે ક્ષેત્રમાં કે ગમે તે કાળમાં જે જીવ પોતે નિશ્ચય સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે તે જ જીવ મોક્ષ માર્ગને અને મોક્ષને પામે છે. શું કહ્યું? જે જીવ નિશ્ચય સ્વભાવનો આશ્રય કરે છે તે જીવ ભલે ગમે તે ક્ષેત્રમાં હો, ગમે તેવા સંયોગમાં હો, ચાર ગતિમાંથી, કેમ કે ગતિ અનુસાર સંયોગ છે, ક્ષેત્ર છે, અને કાળ તો ગમે તે હોય, કાળ તો ફક્ત સાધારણપણે પરિણમવામાં નિમિત્ત છે. કેટલા ચોથા આરા ગયા, કેટલા પંચમ આરા ગયા, કેટલા છઠ્ઠા આરા ગયા, કેટલા પહેલા અવસરપીણી ને ઉત્સર્પીણી ના જે કાળ છે અનંત ગયા છે. ક્યારે આ જીવ ન તો અનાદિથી છે, જો અનાદિથી છે અને અનાદિથી અનેક જીવો ધર્મ પામી રહ્યા છે. પોતે પામ્યો નથી એટલે કોઈ કાળને આરો મેળ્યો છે એવું તો નથી, કેમ કે અનાદિ કાળથી તો પામી રહ્યા છે જીવો જગતની અંદર. અને ગમે તે કાળમાં પણ સાધક જીવો તો સ્વરૂપાશ્રય કરીને સાધક પણ તો વિદ્યમાન રહેવાનું છે, એવો કોઈ કાળ નથી કે મનુષ્ય લોકમાં ક્યારે પણ સાધકપણાનો અભાવ હોય, અરિયંતપણાનો અભાવ હોય કે સિદ્ધપણાનો અભાવ હોય, એવું કોઈ કોઈ કાળ હોય શકે નહીં. સર્વકાળે વિદ્યમાનતા હોય છે. અમુક કાળ પર્યંત અમુક ક્ષેત્રમાં અવિદ્યમાનતા રહે એ જુદી વાત છે, પણ સર્વથા નાશ હોય એવું બધું નથી એમ છે. એટલે જેને અહીંયા તો જેને પોતાને પોતાના સ્વરૂપનો આશ્રય કરવો છે, પરમાત્મ તત્વનો આશ્રય કરવો છે, એને આમ વિચારવું યોગ્ય છે કે ગમે તે સંયોગમાં પોતે હોય, ગમે તે ક્ષેત્રમાં હોય, ગમે તે કાળમાં હોય, જે જીવ પોતે નિશ્ચય સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે તે જ જીવ મોક્ષ માર્ગને પામે છે. નિશ્ચય સ્વભાવનો આશ્રય કરતા રાગાદી અશુદ્ધિનો સમ્યક પ્રકારે અભાવ શરૂ કર્યો, સંપૂર્ણ અભાવ તો સિદ્ધ દશામાં થશે, પણ જેને સાધક દશામાં સમ્યક પ્રકારે વિભાવનો વિકારનો અભાવ કરવાનું શરૂ કર્યું તેને સાધક દશા શરૂ થઈ, એને મોક્ષ માર્ગ શરૂ થયો, એવો મોક્ષ માર્ગ કોઈ પણ દ્રવ્યક્ષેત્રકા અભાવમાં જીવ પામવા માટે સમર્થ છે. એને કોઈ બીજા સંયોગો કે બીજું ક્ષેત્ર એમ કરતા અટકાવી શકે એમ વસ્તુ સ્થિતિ નથી. એટલે આ જીવ બાનું કોઈ પકડે કે ફલાણું કારણ છે માટે હું ધર્મ ન કરી શકું અત્યારે, એનું ફક્ત કપોળ કલ્પિત બાનું છે, એ કેવળ બાનું છે, ખોટું બાનું છે, જૂઠું બાનું છે, એવું કારણ એને ખરેખર ગ્રહણ કરવું જોઈએ નહીં. અથવા ધર્મની પ્રાપ્તિ માટે એવું કોઈ પણ પ્રતિબંધ પોતાના ભાવમાં અભિપ્રાયમાં ઉત્પન્ન થવો જોઈએ નહીં. એનો અભિપ્રાય ખુલ્લો હોવો જોઈએ કે ગમે તે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં હું પ્રયત્ન કરીશ, પુરુષાર્થ કરીશ, ત્યારે ધર્મ પામીશ, જ્યાં સુધી હું પુરુષાર્થ નહીં કરું ત્યાં સુધી મને ધર્મની પ્રાપ્તિ નહીં થાય, એના માટે મારે કોઈ સંયોગના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોવાની બિલકુલ જરૂર રહેતી નથી. માણસ એમ કે આ રોગ થયો છે ને, વ્યાધિ છે, એ વ્યાધિ દૂર થાય તો કંઈક કરીએ, એ વાત ખોટી છે. ગમે તેવી વ્યાધિ હોય, જ્યાં જીવે સુખમયનું છે એવા સંયોગો દેખાય ત્યાં બધી ઉપાધિ વ્યાધિની છૂટી જાય છે. પચીસ વર્ષનો ખોવાયેલો દીકરો મળે એ રૂમ ભૂલી જાય, ભૂલી જાય કે
નહીં?
ગમે તેવા પ્રતિકૂળ સંયોગો હોય તો પણ એની ઉપાધિ એક બીજા વિભાવથી દૂર કરી શકાય છે થોડા કાળ માટે પણ. તો આત્મા જે નિરુપાધિક સ્વરૂપ છે એનો આધાર અને આશ્રય લઈને કાયમી વિભાવનો અભાવ કરવાની જે કાર્ય પદ્ધતિ છે એનાથી થાય એમાં શું મોટી વાત છે? એ થઈ શકવા યોગ્ય છે, એ કોઈ મોટી વાત નથી.
ત્યાગી હોય, ત્યાગી હોય, કંઈ કરી શકે એમ ન હોય શારીરિક, પણ શું સંકલ્પો અને શું વિચારો કરે તો
એ તો કરી શકે છે ને. શુભ સંકલ્પો અને શુભ વિચારો તો વ્યાધિના કાળમાં કરી શકે છે ને, તો પછી એથી આગળ જઈને શુદ્ધ પરિણમન કેમ ન કરી શકે? કેમ કે વ્યાધિ એને શુભ સંકલ્પ વિકલ્પ કરવા રોકી શકતી નથી, તો પછી એથી આગળ જઈને એ શુદ્ધ પરિણમન કરવા એને વ્યાધિ કેમ રોકે? કે રોકી શકતી નથી. ખરેખર તો વ્યાધિના કાળમાં મુમુક્ષુ જીવ, સાચા આત્માર્થી જીવ, ખરા આત્માર્થી જીવ વધારે પ્રયત્ન કરે છે. જ્ઞાનીઓ એથી વધારે પ્રયત્ન કરે છે, વ્યાધિના કાળમાં જ વધારે પ્રયત્ન કરે છે. અને એ કાળે એમને સાધક દશામાં પોતાનું કાર્ય સાધવા માટે સારો ગણાય છે, સારી તકવાળો ગણાય છે, એમ છે. ખરેખર તો જે જીવ બાનું કાઢે છે એને તો કાર્ય કરવું નથી માટે બાનું કાઢે છે, એમ કે છે. એમ
કેવું
છે, આ કાળમાં શું કરીએ એવું આ દુષ્મ કાળ છે કે અત્યારે કોઈ સ્વરૂપની પ્રાપ્તિ ન કરી શકે. એને રુચિ નથી, એને બહિરાત્મ ભાવ આત્માની અરુચિનો પરિણામ તીવ્ર વર્તે છે, તેથી એમ વિચારે છે. રુચિવાળા એમ ન વિચારે, એમ કે છે. રુચિવાળા તો એમ વિચારે કે ગમે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવવાની, મારું કાર્ય મારે કરવું હોય તો મને કોણ રોકે? મારા પરિણામ થવામાં મને કોણ રોકે? જરાક તપાસ કરે અંદર ડૂબક્યું કરીને તો ખબર પડે કે મારા પરિણામ કરવામાં મને કોઈ રોકી શકે એવું છે જ નહીં. અવળા કે સવળા દરેક પ્રકારના પરિણામ સ્વતંત્ર રીતે હું કરી જ રહ્યો છું, મને કોઈ બહારના પદાર્થો રોકી રહ્યા નથી, રોકી શકતા પણ નથી, એવો એને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે. તેથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આદેશથી એવા બહાને કોઈ સ્વરૂપનો આશ્રય કરવા માટે કોઈ પ્રતિબંધનો વિચારે તો એ અભિપ્રાય ખોટો છે. એવો અભિપ્રાય ને આગ નહીં મારવી જોઈએ, એમ કેવું છે. નહીં, ધર્મમાં કોઈ નિમિત્ત પડતું નથી પુણ્ય કે પાપમાં. કેમ કે ધર્મ છે એ પુણ્ય પાપથી પરની દશા છે, એટલે એમાં એનું કાંઈ લેવા દેવા નથી. જેમ કે સાતમી નારકીએ ગયો છે, કેટલા પાપ કરીને ગયો છે, પછી ત્યાં ધર્મ કેમ પામે છે? એને પાપ લડવા જોઈએ હતા. અહીંયા સમોસરણમાં ધર્મ ન પામે, એટલા બધા પુણ્યનો ઉદય હોય, ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય સમોસરણમાં સાક્ષાત જિનેન્દ્ર પરમાત્માના દર્શન વાણી ભક્તિ પૂજાનો યોગ થાય, સાક્ષાત બિરાજમાન હોય, અને ઊંચામાં ઊંચા દ્રવ્યો છે, એટલે પાછું બારમે પૂર્ણનો યોગ હોય, શું કે દીવો આ મણિરત્નનો હોય એટલે ઓલવાઈ જાય એવો ન હોય, એનાથી આરતી ઉતારી શકે, એટલો બધો પૈસો હોય, એટલો પુણ્ય યોગ હોય, એમ ત્યાં ધર્મ ન પામે. અને સાતમી નારકીમાં ધર્મ પામે, તિરિંજ હોય ને પાપ કરીને તિરિંજ ગતિમાં ગયો હોય, ક્રોધ કરીને સર્પ થયો હોય, સિંહ થયો હોય, આ મહા ભગવાન મહાવીર સ્વામી નારકીમાંથી આવ્યા છે, સિંહના ભાવમાં લગભગ જંગલી પ્રાણી થાય. નારકીમાં ક્રોધની પ્રકૃતિ ઘણી છે, સંસ્કાર રહી જાય એટલે એકદમ ક્રોધી પ્રાણી થાય, સર્પ થાય, અજગર થાય, સિંહ થાય, વાઘ થાય, ચિત્તા થાય, અક્રોધી પ્રાણી થાય. પણ ત્યાં ધર્મ પામવાની વ્યવસ્થા છે, ધર્મ પામી શકે છે, અને પાયમાં છે. અંતિમ તીર્થંકરનો આ દાખલો છે. એટલે મેં એને કાઢવા માટે હાવણી લેવી ન પડે, એક સેકન્ડમાં જાય. હા એ એવી છે, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. શું કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન. આ તો સપનું જ છે, આ શરીર મારું, આ કુટુંબ મારું, આ સપનું છે જીવને એમ કે છે. તારું હોત તો તારું તારું કાયમ રહેત, તારા તારું તારું સ્વરૂપ છે એ કાયમ રહે છે, બીજું તારું હોત તો કાયમ રહેત. પણ એવા અનંતા કુટુંબ અનંતા સંયોગો તું છોડતો અહીંયા સુધી આવ્યો છો, અને કાલ સવારે સામે આવીશ તો તું સ્વીકારીશ નહીં, કેમ કે તારો ઉદય છૂટી ગયો. ઉદયથી તન્મય થઈને એ મારું મારું કરે છે. ગમે એવો પ્રિયજન હોય, ઘરમાં સર્પ થઈને આવે છે, હે લાકડી લઈને હાણસો લાકડી લઈ લે કે નહીં, ભાઈ માઈ બે માઈલ ચાર માઇલ મૂકી આવો, ફરીને પાછું ઘરમાં આવે નહીં, એની મોર પાછો ઘરમાં આવે. અચ્છા માતલા માં પાછો પેલા પેલા આવી ગયો, કેમ કે એને મમતા રહી ગઈ છે. પણ આ પોતે મમતા નથી કરી શકતો, પછી પોતે પોતે મમતા કરે છે ન કરે, પછી એને મમત્વ ભાવ ઉપજે જ નહીં. શું મમત્વ ભાવ એને ઉપજે જ નહીં, એનો ઉદય છૂટી ગયો ને, મમત્વ ભાવ ન ઉપજે. પછી ભલે કરી નથી શક્યા એમ નથી, ત્યાં ફેર છે. જયારે એમણે ભાવ કર્યો ત્યારે એ ભાવ નો પુંજ બંધાઈ ગયો, હા થઈ ગયું, એ જ વખતે થઈ ગયું. ભલે ક્રિયા ન થઈ, ક્રિયાથી ફળ નથી, ભાવથી ફળ છે, એટલે તો થઈ ગયું. હવે અહીંયા તમે એના વતી ભાવ કરો છો, પણ તમને તમારા ભાવનું ફળ થાય છે. આ જ વખતે એ જીવ જ્યાં હશે ને જેવો ભાવ કરશે કરતો હશે, એવા જ ભાવનું એને ફળ મળશે. પૂરા ન કરો તો એને કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ લેવા દેવા નથી, એને તો ફળ મળી જ ગયું છે, એને કાંઈ લેવા દેવા નથી. તમે ન કરો તો તમે તમારા ભાવના ધણી છો, તમે તમારા ભાવના ધણી છો, તમારા ભાવ અનુસાર તમને ફળ મળે, બસ એટલી વાત છે. મુનિ કરતા તીર્થંકર ભગવાન તો વિશેષ હોય છે, એમના સમોસરણ માં કરોડો અબજો જીવો આવે છે, કેમ બધાને ધર્મ થતો નથી? એટલે પુણ્ય નો ઉદય હોય માટે ધર્મ થાય એવું નથી, ધર્મ કરે ત્યારે એવો પુણ્યનો યોગ હોય છે, એટલી વાત છે. હા હોય છે, બાકી એનેથી થાય છે હોય તો સમોસરણમાં પોતે અનંત વાર ગયો છે, કેમ પોતાને ધર્મ નથી? પણ અત્યારે ગુરુદેવ મળ્યા તીર્થંકર, સાક્ષાત બધાએ ઘણા અહીંયા સાંભળ્યું છે, અનેક જીવોએ સાંભળ્યું છે, કોઈ એકાદને ધર્મ થયો એનું શું કારણ? કે જે કરે એને થાય છે, ન કરે એને નથી, એ તો નિમિત્તમાં એના રસ્તે ચાલ્યા જાય છે. પુન્નો ઉદય બધાય ના છે, પુન્નો ઉદય ઓછો હોય ને પામી જાય, અને વધારે હોય ને ન પામે. સુગાનીજી ને જયારે પ્રાપ્તિ થઈ ત્યારે તો એ પેલા વર્ષોથી ત્યાં વ્યાખ્યાનો ચાલતા હતા, એ આવતા નથી પાણી, બીજા વર્ષોથી બેઠા હતા એને પાણી, એનું શું શું કારણ? કરે એ પામે, પુરુષાર્થ કરે એ પામે, પુણ્યનો યોગ છે માટે પામે એવું કઈ નથી. મનુષ્ય પણ અનંત વાર મળ્યું, સમવસરણ અનંત વાર મળ્યું, શાસ્ત્રો અનંત વાર મળ્યા, શાસ્ત્રોમાં પારંગત અનંત વાર થયો, અને મહાવ્રતાદી ક્રિયાઓ અનંત વાર પાડી, બધું અનંત વાર કર્યું, અંતર પુરુષાર્થ એક વાર નથી કર્યો.
અપૂર્વ દ્રષ્ટિ આત્માને એક વાર નથી કરી, બસ આ એટલા માટે એના ઉપર વજન આપે છે ગુરુદેવ. ઉન ઉપર વજન નથી આપતા, પણ પુરુષાર્થ ઉપર વજન એટલા માટે આપે છે કે તું જ્યારે પુરુષાર્થ કરીશ ત્યારે પામીશ, બાકી બધું તને અનંત વાર મળી ગયું છે. યમ નિયમ સંયમ આપ કિયો, પુને ત્યાગ વિરાગ અથાગ લ્યો, મન મૌન રહ્યો, તપ તકો જપ જપો, બધું કર્યું, ત્યાં બાકી નથી રાખી. સબ શાસ્ત્ર ને કહે નહીં ધારી મત મંડન ખંડન ભૌત કીએ, બધું આવડે, એક અંતર્મુખ થતા ન આવડે એટલે રહી ગયો કરો, આટલી વાત છે. બહિર્મુખ પણ છોડ, પરાશ્રય છોડ અને સ્વરૂપ નો આશ્રય કર, બસ આ એક જ વાત છે.
ઉપાદાન ને નિમિત્ત લેવા નથી જવું, હે ઉપાદાન ને નિમિત્ત લેવા જવું પડતું નથી.
નહીં નહીં નહીં, નિમિત્ત તરીકે બધા પરિસ્થિતિ કાયમ માટે કુદરતે સર્જેલી છે, સ્વયં હોય જ છે. નિમિત્ત નિમિત્તપણે નિમિત્તત્વ વાળા પદાર્થો જગતમાં ત્રણેય કાળે હોય જ છે એમ કહેવું છે. ઉપાદાન તૈયાર થાય ત્યારે એને કોઈ ને કોઈ અનિદ્રવ્યના સંયોગ થઈને એને નિમિત્તનો આરોપ કરવામાં આવે છે. બાકી નિમિત્ત નથી હોતો એમ નહીં, અને નિમિત્તને લાવવું પડે છે એમ નથી. શું દાખલા તરીકે જે પોતે તૈયાર થાય છે આત્મહિત માટે, કોઈ એક જીવ છે કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં છે, ભલે અન્ય મતમાં હોય અન્ય ક્ષેત્રમાં હોય, પણ એને એમ વિચાર થયો કે આ શું મારું જન્મ મરણ, જન્મ મરણ આનો કોઈ ઉપાય જ નથી, આમના મરતા રહેવાનું, કેમ કે મૃત્યુનો ભય બહુ છે લોકો, આમના મરતા જ રહેવાનું, આનો કોઈ રસ્તો હશે કે નહીં, આપણે કોઈ એવો રસ્તો શોધવો છે. તો એવી વાત કરનાર કોઈ મળે તો એને સીધો એવી એવી વાત વાંચવા મળે, સાંભળવા મળે, જાણવા મળે, એવું કાંઈ મળે એટલે સીધો એને લાઈટ થાય કે તો આ દિશામાં મારે આગળ વધવું છે, આ જગ્યાએ મારે ઊંડાવું કરવું છે, તરત લાઈટ થાય કે ન થાય, તો એને એવો વેળ ખાય ખાઈને ખાય છે, ગમે ત્યાંથી આવી ચડે. એવું નથી કે સોનગઢમાં આજુબાજુ વાળા જ આવ્યા છે, ઠેઠ ગૌહાટીને ઇમ્ફાલ ને મદ્રાસ ને દેહરાદૂનથી બધી ત્રણેય દિશામાંથી આવ્યા, સૌરાષ્ટ્ર પશ્ચિમ દિશામાં એક બાજુ છે, તો હિન્દુસ્તાનના ત્રણેય ખૂણામાંથી લોકો આવ્યા છે, પરદેશથી આવ્યા છે, એવું કાંઈ નથી. ખરી વાત એ છે, ચલો ઘરમાં વિચારે કે આ તો મારી છે ને મેં લટકાડી છે ને, પણ એ તો તારા ઉપર ગાધા છે, મારે એની છે તારી નથી, ખરેખર એમ ધર્મ કરે એનો છે. કોઈનો એ કોઈ એવી મૂડી નથી કે અધિકાર જમાવી લે કે આ જૈન ધર્મ મારો, દિગંબર ધર્મ મારો, ને અમારામાં તમને ન આવવા દે, ને તો એ કાંઈ ચાલે એવું નથી. એ સંપ્રદાય દ્રષ્ટિને અહીંયા દિગંબર ધર્મમાં પાપ દ્રષ્ટિ કઈ છે, સંપ્રદાય દ્રષ્ટિને જ પાપ દ્રષ્ટિ કઈ છે, એમાંથી પાપ જન્મે છે, માટે પાપ દ્રષ્ટિ છે, એવું છે ને ખરેખર. રીંચો પામે છે, ગમે તે પામે છે, બધા આત્માઓ પામવાના અધિકારી છે. ગુરુદેવ તો બહુ ગાતા છે, ઘટ ઘટ અંતર જીન બસે, ઘટ ઘટ અંતર જઈ, મતવાળા કે પાન છે મતવાળા સમજે, મત મદિરા કે પાન છે મતવાળા સમજે નહીં, એમ કે એ નહીં સમજે જેને મતનો મદિરા પીધો છે કે અમે જૈન મતી, અમે વૈષ્ણવ મતી, અમે ફલાણા મતી, એને મતનો મંદિર આપી દો છે એ નહીં સમજે, જૈન મતનો મંદિર આપીશ એ નહીં સમજે, અન્ય મતનો મંદિર આપીશ એ નહીં સમજે, મત મંદિર આપે પાન છે મતવાળા સમજે એ નહીં સમજે. બાકી બધા આત્મા જૈન જ છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે અંદરમાં, એ જૈન સ્વરૂપી જ છે બધા, એમાં કોઈ જૈન 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 સ્વરૂપી નથી એવો એક આત્મા નથી. પછી બીજી દ્રષ્ટિએ વિચારવું, એ આત્માની દ્રષ્ટિ નથી પણ અનાત્મ દ્રષ્ટિએ વિચારવાની વાત છે, આત્મદ્રષ્ટિએ વિચારવાની વાત નથી. અને એ બહુ વિશાળ દ્રષ્ટિ છે, મનુષ્ય પૂરતી નથી, કોઈ પણ જીવ માટે, પ્રાણી માત્ર માટે એક સરખો વિચાર છે, એવી વિશાળ દ્રષ્ટિ છે. ગમે તે સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં જે જીવ પોતે નિશ્ચય સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે, તે જ જીવ મોક્ષ માર્ગને પામે છે અને મોક્ષને પામે છે. અને જે જીવ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી અને પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય કરે છે, માત્ર શુભરાગનો આશ્રય કરે છે પણ શુદ્ધ આત્માનો આશ્રય કરતો નથી, તે જીવ કોઈ સંયોગોમાં, કોઈ ક્ષેત્રમાં કે કોઈ કાળમાં સમ્યક દર્શનાદિ ધર્મને પામતો શું કરે છે? જીવ ધર્મને બાને શુભ કાર્યો સુધી આવે છે, ત્યાં અટકે છે અને ત્યાં ફસાય છે. કે મેં હું કાંઈક કરું છું, હું સારું કરું, અહીંયા ફસાય છે. એને વ્યવહાર કર્યો છે ધર્મના નામે ચાલતી ક્રિયાને ધર્મનો વ્યવહાર રૂઢિ ભાષાથી, રૂઢિગત શબ્દોથી એને ધર્મનો વ્યવહાર કહેવામાં આવે છે. ગુરુદેવશ્રીએ આ વાત ઉપર બહુ વજન આપ્યું છે કે જીવ વ્યવહારનો આશ્રય કરે છે, પરાશ્રિત વ્યવહારનો એટલે પરદ્રવ્યના વ્યવહારનો આશ્રય કરે છે કે આટલી ક્રિયા થવી જોઈએ, આટલી ક્રિયા થવી જોઈએ, આટલું કાર્ય થવું જોઈએ, આટલું કાર્ય તો પૈસાવાળા જ દાન દઈ શકે. જો દાનથી જ પુણ્ય થતું હોય, દાનનું પુણ્ય, દાન દેવાથી જ દાન સંબંધીનું જો પુણ્ય થતું હોય તો જેની પાસે પૈસા હોય તેને જ તે પુણ્ય બંધાય. તો નિર્ધન કોઈ દી એના ફળમાં, જે સધન થયા તો પુણ્યના ફળમાં થયા છે, તો કોઈ નિર્ધન કોઈ દી સધન ન થાય, કેમ કે એને પુણ્યને બંધાય. અહીંયા કહે છે કે ખિસ્સામાં એક કોડી ન હોય અને ઊંચામાં ઊંચા દાન નામના પુણ્યનું કર્મ બાંધે ભાવથી. શું ખિસ્સામાં એક રાતી પાય ન હોય, એ કોડીનું ન હોય, પણ એને ભાવ એવા આવે કે આવો મોક્ષ માર્ગ જીવંત રહેતો હોય તો હું પેટે પાટા બાંધીને પણ હું ખર્ચ કરું, મારી બધી સંપત્તિ ખર્ચ કરું નહીં પણ ભૂખ્યો રહીને પણ દાન દઉં, એવો એને વિકલ્પ આવે. એનાથી એને એટલું બધું પુણ્ય બંધાય, પૈસા દેવાની ક્રિયા ન થાય તો પણ. એટલે અહીંયા ભાવથી કાર્ય છે, કોઈ બહારની ક્રિયાથી ફળ મળે છે એવું નથી, ભાવથી ફળ મળે છે. બધાને માટે એક સરખો ન્યાય લાગુ પડે છે. હા, એમ જ છે, જે જેવી ભાવના હોય એવું જ ફળ મળે, બીજી રીતે મળે જ નહીં ફળ. એ કુદરતી વ્યવસ્થા છે, કોઈનું કરેલું નથી, એ કુદરતના ઘરની વ્યવસ્થા છે. તમે ઝાર દાણો અને ચોખાની ડુંડી આવે નહીં, ઝારનો દાણો વાવો અને ચોખાની ડુંડી આવે નહીં, ચોખાનો દાણો વાવો અને ઝારની ડુંડી આવે નહીં, તો સીધી વાત છે, જે વાવો એ જ ઉગે, બીજું ઉગે જ નહીં. કુદરતના ઘરની આ વ્યવસ્થા છે. પૈસા વાપરવાનો અમથો ક્યાં તમારો અધિકાર છે? પૈસા નહીં વાપરે એવો ભાવ તમે કર્યો, થઈ ગયો, એનું ફળ મળશે તમને. વાપરો છો એનું ફળ નથી મળતું, ભાવ કરો છો એનું ફળ મળે છે. શું હવે નહીં વાપરી તો એનું ફળ મળશે, એવો ભાવ થયો કે નહીં એનું ફળ મળશે, એમાં કઈ વાંધો નથી. ભાવને તપાસી લેવું, વાત પૂરી થઈ ગઈ. જેવો ભાવ કરે છે એવી જ જેવું ફળ મળે, અને ભાવ તો થયા જ કરે છે. વળી એમ કે હું આવો ભાવ નહીં કરું, આવો ભાવ કરીશ, તું રવા દે, કરતા ભાવનો કરતા થામાતું એ તો સ્વયં જ થઈ રહ્યા છે. તું કરતા થઈને ખોટો પરિણામે છો, એ થઈ રહ્યા છે એનો કરતા નકામો થશે, એ તો સ્વયં જ થાય છે, સીધી વાત છે. એટલે જ્ઞાતા રહે અને કરતા ન થાય એમ કહે છે. અને એ જ્ઞાતા રહેવા માટે શુદ્ધ સ્વભાવનો આશ્રય કરવો, જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવો અને પરાશ્રિત એવા પરિણામનો આશ્રય ન કરવો. આશ્રય ન કરવો એટલે હું છું એમ ન પરિણમવું, અથવા જો એમ પરિણમે તો તે જીવ કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં ધર્મને સમ્યક દર્શન આદિને પામતો નથી. સમ્યક દર્શન આદિ એટલે જ્ઞાન ચારિત્ર અથવા ધર્મ મોક્ષ માર્ગ એને પામતો નથી. તાત્પર્ય એ છે કે શુદ્ધને ત્યાગવા યોગ્ય નથી, આ સરવાળો છે આ બોલનો, કે શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી, એટલે શુદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય છોડવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી, શુદ્ધ નહીંનો અત્યાગ થવાથી બંધ થતો નથી, અને શુદ્ધ નહીંનો ત્યાગ થવાથી જ બંધ થાય છે. શુભ ભાવથી શુભ બંધ થાય છે, અશુભ ભાવથી અશુભ બંધ થાય છે, એ બંને પરિણામ છે, એ શુદ્ધ નહીંના ત્યાગ સ્વરૂપ છે. શુદ્ધ નહીંનું ગ્રહણ કહો કે શુદ્ધ નહીંનો અત્યાગ કહો કે શુદ્ધ સ્વરૂપનો આશ્રય કહો, તેનાથી બંધ થતો નથી, તેનાથી મોક્ષ થાય છે. તે મોક્ષ માર્ગને પામ, મોક્ષને પામવાનો માર્ગ છે અથવા ઉપાય છે. આમ સરવાળો આ બાજુ લીધો છે કે કોઈ પણ દ્રવિક્ષેત્ર કાળ ભાવમાં આ આત્માએ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો આશ્રય કરવા યોગ્ય છે, અને તે ગમે ત્યાં કરી શકાય છે. એમાં નથી ઘર નડતું, એમાં નથી જંગલ નડતું, એમાં નથી બીજું કોઈ નડતું. કર્મ પોતે કરવા વધારે ત્યારે પોતાનો ભાવ અંદરમાં કરવાનો છે, તેથી બહારમાં કોઈ નડી શકતું નથી. અને એ પોતે ન કરે તો પોતાને બંધ થાય, બીજો ભાવ થયા વિના રહેશે નહીં. અબંધ ભાવ નહીં કરે તો બંધ ભાવ થયા વિના રહેશે નહીં. ભાવ તો થવાનો જ છે, ત્યાં તો બંધ ભાવ થાય, ત્યાં તો અબંધ ભાવ થાય. બે જાતિના ભાવ છે, બંધમાં શુભ અને અશુભ બે પ્રકાર છે. કાં તો જીવ શુભાશુભ બંધ કરે અથવા પોતાના પોતાને બંધનમાં નાખે, અને કાં તો પોતે મુક્ત ભાવે પરિણમે. બંને કાર્ય કરવા માટે પોતે સ્વતંત્ર છે, ગમે તે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં. તે આ બોલનું તાત્પર્ય છે, અને એ રીતે પોતે વિવેક કરીને પરિણમવા માટે પુરુષાર્થની દિશા કઈ પકડવી એ વિવેક કરવાનો છે.
અગ્નિ જ્યોતિમંદર ભગવાનનો જય હો પરમ કૃપાળુ શ્રી.